એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે, એમ કહી શકાય કે, દુનિયાભરના સમાજો અને સરકારો પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. જીન જેક્સ રૂસોનું સામાજિક કરાર, એટલે કે ધ સોશિયલ કોન્ટ્રાક્ટ. આ પુસ્તક રાજકીય ફિલોસોફીનો એકદમ પાયાનો પથ્થર ગણાય છે.
બિલકુલ. અને કદાચ ઘણાને એમ લાગે કે ભાઈ, આ લગભગ 250 વર્ષ જૂનું પુસ્તક એ આજે પણ આટલું મહત્વનું કેમ?
હા, એ સવાલ થાય.
કારણ કે તે એવા મૂળભૂત સવાલો પૂછે છે જે આજે પણ આપણને ઘેરી વળે છે. જેમ કે, સરકારની સત્તા ક્યાંથી આવે? શું શાસન કરવાનો અધિકાર વારસામાં મળે કે પછી લોકો નક્કી કરે?
બરાબર.
અને પેલો સૌથી મોટો સવાલ કે ભાઈ, એક સંગઠિત સમાજમાં રહીને વ્યક્તિ પોતાની આઝાદી એ કેવી રીતે જાળવી શકે? આ પુસ્તક એટલે આજ ગૂંચ ઉકેલવાનો એક પ્રયાસ છે.
તો ચાલો પહેલા આ ક્રાંતિકારી વિચારો આપનાર જીન જેક્સ રૂસો વિશે થોડું જાણીએ. એમનો સમયગાળો 1712 થી 1778. જીનીવાના ફિલોસોફર હતા, લેખક પણ હતા, સંગીતકાર પણ.
હા, અને જ્ઞાનોદય યુગ એટલે કે એનલાઇટનમેન્ટ, એના મોટા વિચારકોમાં એમનું નામ આવે. પણ મજાની વાત એ છે કે તેઓ એ યુગના ટીકાકાર પણ હતા.
અચ્છા, એ કઈ રીતે?
એટલે જ્યાં બીજા વિચારકો માત્ર તર્ક અને બુદ્ધિ પર ભાર મૂકતા હતા, ત્યાં રૂસોએ કહ્યું કે ના, માનવ સહજ ભાવનાઓ અને પ્રકૃતિ પણ એટલી જ મહત્વની છે.
એટલે એમનો અભિગમ જરા જુદો હતો.
હા, અને એમની પૃષ્ઠભૂમિ પણ એમના વિચારોને ઘડવામાં, એમ કહીએ ને, બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમનો જન્મ જીનીવામાં. એ સમયે એ નાનું સ્વતંત્ર ગણરાજ્ય હતું.
હા, જ્યાં નાગરિકોની ભાગીદારી હતી.
બરાબર. અને પછી એ ફ્રાન્સ જેવા મોટા રાજાશાહી દેશમાં રહ્યા, એટલે આ અલગ અલગ રાજકીય વ્યવસ્થાઓનો અનુભવ એમને કામ લાગ્યો. એમણે પેલા એક પુસ્તક લખેલું, અસમાનતાનો ઉદ્ભવ.
હા, એ પણ જાણીતું છે.
એમાં એમણે સમાજની સમસ્યાઓ, ખાસ કરીને પેલી ખાનગી મિલકતથી જે અસમાનતા આવે છે, એનું નિદાન કર્યું હતું. અને સામાજિક કરારને આપણે એ સમસ્યાઓના ઉપાય તરીકે જોઈ શકીએ.
એટલે પહેલા સમસ્યા બતાવી પછી સમાધાન આપવાનો પ્રયત્ન કર્યો. એમનો આ 12ના વ્યક્તિ જેવો દ્રષ્ટિકોણ કદાચ એટલે જ એમને અનન્ય બનાવે છે, ખરું ને?
ચોક્કસ. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. રૂસોનો જે કેન્દ્રીય તર્ક છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. એમનું કહેવું છે કે કોઈ પણ સરકારની કાયદેસરતા, એટલે કે લેજિટિમસી,
હા,
એ રાજાના દૈવી અધિકારથી નથી આવતી, વારસાગત હકથી પણ નહીં, કે લશ્કરી તાકાતથી પણ નહીં.
તો પછી ક્યાંથી આવે?
ખરી અને ન્યાયી રાજકીય સત્તા ફક્ત અને ફક્ત ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે બધા નાગરિકો સ્વેચ્છાએ ભેગા મળે અને પોતાના પરસ્પર રક્ષણ અને લાભ માટે એક કરાર કરે. આ જ છે સામાજિક કરાર.
અચ્છા, એટલે લોકો ભેગા મળીને નક્કી કરે, અને આ કરાર દ્વારા લોકો શું કરે છે? કંઈક છોડવું પડે?
હા, બરાબર. તેઓ પોતાની કુદરતી સ્વતંત્રતા, નેચરલ લિબર્ટી જેને કહીએ, એટલે કે જે મનમાં આવે તે કરવાની અમર્યાદિત આઝાદી, પણ એ અસુરક્ષિત હોય છે.
હા, કોઈ નિયમ નહીં, કશું નહીં,
એ છોડી દે છે. અને બદલામાં તેઓ નાગરિક સ્વતંત્રતા, એટલે કે સિવિલ લિબર્ટી મેળવે છે, એટલે કે સમાજના બનાવેલા કાયદા હેઠળ સુરક્ષા અને અધિકારો.
એટલે કંઈક આપીને કંઈક મેળવે છે.
બરાબર. અને આ કરારથી એક રાજકીય શરીર, બોડી પોલિટિક, રચાય છે, જેને રૂસો સાર્વભૌમ કહે છે, સોવરેન. પણ અહીં ધ્યાન રાખજો, આ સાર્વભૌમ એટલે કોઈ રાજા નથી.
તો કોણ છે?
બધા નાગરિકોનો સમૂહ, પોતે. એ જ સાર્વભૌમ છે.
ઓહો, આ તો બહુ મોટો વિચાર છે. એટલે સત્તા લોકોના હાથમાં, પણ તો પછી આ સાર્વભૌમ એટલે કે લોકોનો સમૂહ નિર્ણય કેવી રીતે લે? બધાના મત તો જુદા જુદા હોય ને?
સારો સવાલ છે. એ લે છે સામાન્ય ઈચ્છા દ્વારા, જનરલ વિલ, ફ્રેન્ચમાં લ વોલન્તે જનરલ. આ સામાન્ય ઈચ્છા એટલે બધા લોકોની અંગત ઈચ્છાઓનો સરવાળો નથી.
તો શું છે?
સરકાર કેવી છે એ બતાવવાનો નથી, પણ એક આદર્શ ન્યાયી રાજ્ય કેવું હોવું જોઈએ એની રૂપરેખા આપવાનો છે.
બરાબર. એટલે આ એક પ્રિસ્ક્રિપ્ટિવ ગ્રંથ છે, ડિસ્ક્રિપ્ટિવ નહીં.
હા, કહી શકાય.
ચાલો આ મુખ્ય વિચારોને થોડા વધુ ઊંડાણથી સમજીએ. આપણે પુસ્તકના ભાગ પ્રમાણે જવાને બદલે એના મુખ્ય તર્કો જોઈએ. રૂસોની શરૂઆત જ કેવી જોરદાર છે! માણસ સ્વતંત્ર જન્મે છે અને સર્વત્ર તે બંધનમાં છે. આ વાક્ય તો બધાએ સાંભળ્યું હશે.
હા, બહુ પ્રખ્યાત છે અને એનો અર્થ બહુ ઊંડો છે. આ માત્ર ગુલામોની વાત નથી, સમાજમાં રહેલો દરેક વ્યક્તિ, રૂસો કહે છે કે રાજા સુદ્ધા, કોઈને કોઈ બંધનમાં છે. આ સમસ્યાનો ઉકેલ શું?
ઉકેલ પેલો સામાજિક કરાર એમ જ ને?
હા, લોકો ભેગા મળીને નક્કી કરે કે તેઓ પોતાની વ્યક્તિગત શક્તિ અને અધિકારો સમાજને સોંપશે. પણ કોને સોંપશે? કોઈ એક વ્યક્તિ કે જૂથને નહીં,
પણ સામાન્ય ઈચ્છાના નિયંત્રણ હેઠળ.
બરાબર. આ રીતે દરેક વ્યક્તિ પોતાની જાતને આખા સમુદાયને સોંપે છે. એટલે કોઈ એક વ્યક્તિનો ગુલામ નથી બનતો, એ પોતે જ સાર્વભૌમનો ભાગ બને છે કાયદો બનાવનાર તરીકે, અને રાજ્યનો ભાગ બને છે કાયદો પાડનાર તરીકે.
અહીં પેલો સામાન્ય ઈચ્છાનો ખ્યાલ બહુ મહત્વનો લાગે છે અને કદાચ થોડો ગૂંજવાડા ભર્યો પણ. તમે કહ્યું એમ એ બધાની ઈચ્છા, વિલ ઓફ ઓલ નથી, એ જરા સમજાવશો?
હા, ચોક્કસ. જો બધાની ઈચ્છા એટલે શું? એ તો ફક્ત દરેકના અંગત સ્વાર્થનો સરવાળો છે. દાખલા તરીકે આપણે એક સોસાયટીનું ઉદાહરણ લઈએ.
હા,
બધા સભ્યો એમ ઈચ્છે કે એમના ઘરની બને એટલી નજીક પાર્કિંગ મળે. આ બધાની અંગત ઈચ્છા થઈ, એનો સરવાળો એટલે બધાની ઈચ્છા. પણ સામાન્ય ઈચ્છા શું જુએ? એ જુએ કે લાંબા ગાળે બધાના હિતમાં શું છે.
જેમ કે ટ્રાફિકની સમસ્યા ન થાય, બાળકોને રમવાની જગ્યા મળે, એ બધું.
બરાબર. એટલે એ વિચારીને કોઈ નિયમ બને કે ભાઈ પાર્કિંગ અમુક જગ્યાએ થશે, ભલે થોડું ચાલવું પડે. આ નિર્ણય સામાન્ય ઈચ્છામાંથી આવ્યો કહેવાય, જે સમાજના ભલા માટે છે.
સમજાયું. અને આ સામાન્ય ઈચ્છાનો અમલ કોણ કરે, એટલે કે કાયદા કોણ લાગુ પાડે?
અહીં રૂસો એક બીજો મહત્વનો ભેદ પાડે છે, સાર્વભૌમ સોવરિન અને સરકાર ગવર્મેન્ટ વચ્ચે. સાર્વભૌમ એટલે બધા નાગરિકોનો સમૂહ, જેમની પાસે કાયદો બનાવવાની અંતિમ સત્તા છે,
એટલે કે લેજિસ્લેટિવ પાવર.
હા, અને સરકાર તો માત્ર સાર્વભૌમની એજન્ટ છે. એમનું કામ છે કાયદાઓ લાગુ કરવાનું, એક્ઝિક્યુટિવ પાવર. સરકાર ક્યારેય સાર્વભૌમથી ઉપર ન હોઈ શકે.
અને રૂસો ચેતવણી પણ આપે છે ને?
હા, એ ખાસ ચેતવે છે કે સરકાર હંમેશા વધુ સત્તા મેળવીને પોતે જ સાર્વભૌમ બનવાનો પ્રયાસ કરે છે, અને આ જ કારણ છે કે રાજ્યોનું પતન થાય છે.
આ મુદ્દો તો આજે પણ એટલો જ પ્રસ્તુત લાગે છે. ઘણીવાર આપણે સરકાર અને રાજ્યને એક જ માની લઈએ છીએ.
સાચી વાત. પણ રૂસો યાદ અપાવે છે કે અંતિમ સત્તા તો લોકો પાસે છે, સરકાર તો એમની સેવક છે. અને આ સાર્વભૌમત્વ ટકાવી રાખવા માટે રૂસો નિયમિત નાગરિક સભાઓ પર બહુ ભાર મૂકે છે.
એટલે લોકો સીધા ભેગા મળે.
હા, જ્યાં લોકો સીધા ભેગા મળીને કાયદા બનાવે અને સરકાર પર નિયંત્રણ રાખે. અલબત્ત મોટા દેશોમાં આ કેટલું શક્ય છે એ ચર્ચાનો વિષય છે.
બરાબર. હવે રૂસોનો એક વિચાર જે હંમેશા ચર્ચામાં રહે છે અને કદાચ થોડો વિવાદાસ્પદ પણ છે, મુક્ત થવા માટે મજબૂર, ફોર્સ્ડ ટુ બી ફ્રી. આ સાંભળીને જરા વિચિત્ર લાગે.
હા, લાગે કે કોઈને મુક્ત થવા માટે મજબૂર કઈ રીતે કરી શકાય. પણ રૂસોનો કહેવાનો અર્થ જરા જુદો છે.
શું કહેવા માંગે છે?
એમનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક કરારનો ભાગ બને છે, ત્યારે તે સામાન્ય ઈચ્છાનું પાલન કરવા સંમત થાય છે. બરાબર.
હા,
હવે જો એ વ્યક્તિ પછી પોતાના ક્ષણિક સ્વાર્થ માટે કે કોઈ આવેશમાં આવીને સામાન્ય ઈચ્છાનો ભંગ કરે, એટલે કે સમાજના નિયમનો ભંગ કરે, તો સમાજ તેને એ નિયમો પાળવા મજબૂર કરી શકે છે. કેમ? કારણ કે એ નિયમો તેણે પોતે જ સાર્વભૌમના ભાગરૂપે બનાવવામાં મદદ કરી હતી.
અચ્છા.
આમ કરવાથી સમાજ તેને તેની નીચલી વૃત્તિઓ અને આવેગોથી મુક્ત કરી રહ્યો છે અને તેને સાચી નાગરિક સ્વતંત્રતા તરફ દોરી રહ્યો છે.
એટલે આ સ્વતંત્રતાની વ્યાખ્યા જ અલગ છે. સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ કરવું નહીં, પણ સ્વશાસન, પોતાના બનાવેલા નિયમોનું પાલન કરવું.
બરાબર. જેમ આપણે સમજો કે તંદુરસ્ત રહેવા માટે આપણી જાતને કસરત કરવા કે પૌષ્ટિક ખાવા માટે મજબૂર કરીએ છીએ.
હા, ક્યારેક કરવો પડે.
એમ સમાજના નિયમોનું પાલન આપણને લાંબા ગાળે વધુ સારી અને સુરક્ષિત સ્વતંત્રતા આપે છે. આ વિચાર ચોક્કસપણે ચર્ચાસ્પદ છે, એમાં કોઈ શંકા નથી. પણ ઊંડો વિચાર માંગી લે તેવો છે.
તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? મને લાગે છે પહેલું અને સૌથી અગત્યનું પ્રજાનું સાર્વભૌમત્વ, પોપ્યુલર સોવરેનિટી.
બિલકુલ, અંતિમ રાજકીય સત્તા લોકોમાં છે, કોઈ રાજા, ધર્મગુરુ કે ઉચ્ચ વર્ગમાં નહીં. આ વિચાર જ લોકશાહીનો પાયો છે.
ભારતમાં આપણે ચૂંટણી દ્વારા આ સત્તાનો ઉપયોગ કરીએ છીએ, પણ રૂસો કદાચ એવું કહેવા માંગે છે કે આ સત્તા સતત અને સક્રિય હોવી જોઈએ, ખાલી 5 વર્ષે એકવાર નહીં.
સાચી વાત છે. બીજો મુખ્ય સંદેશ છે સામાન્ય ઈચ્છાનું મહત્વ. કાયદા અને નિર્ણયો અંગત સ્વાર્થ પર નહીં, પણ સમાજના વ્યાપક હિત પર આધારિત હોવા જોઈએ.
આ તો આપણા રોજિંદા જીવનમાં પણ લાગુ પડે. આપણી સોસાયટી હોય કે આપણો દેશ, આપણે પોતાને પૂછવું જોઈએ, શું આ નિર્ણય ખરેખર બધાના ભલા માટે છે કે પછી કોઈ ચોક્કસ જૂથ માટે?
બરાબર. ત્રીજું, સ્વતંત્રતાની પુનઃવ્યાખ્યા. સાચી સ્વતંત્રતા એટલે બંધનોનો અભાવ નહીં, પણ સ્વયં લાદેલા નિયમોનું પાલન કરવું, એટલે કે શિસ્ત અને જવાબદારી.
હા, જેમ આપણે કહીએ છીએ ને કે શિક્ષણ આપણને મુક્ત કરે છે, કારણ કે એ આપણને સમજણ અને સ્વનિયંત્રણ આપે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જેની આપણે હમણાં વાત કરી, સાર્વભૌમ અને સરકાર વચ્ચેનો તફાવત, આ સમજ બહુ જરૂરી છે. સરકાર લોકોની એજન્ટ છે, માલિક નથી.
એટલે આપણે સરકારને જવાબદાર ઠેરવી શકીએ, સત્તાના દુરુપયોગ સામે જાગૃત રહી શકીએ. આપણા દેશમાં માહિતી અધિકાર, RTI જેવા સાધનો છે, એ કદાચ આ જ વિચારનું પ્રતિબિંબ છે ને?
હા, કહી શકાય, એ નાગરિક નિયંત્રણનું એક સાધન છે.
રૂસોના પુસ્તકમાંથી કેટલાક વિચારો એટલા સચોટ અને યાદગાર છે કે તે અવતરણો તરીકે અમર થઈ ગયા છે. ચાલો એવા 3-4 મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ.
પહેલું જગ પ્રસિદ્ધ વાક્ય, માણસ સ્વતંત્ર જન્મે છે અને સર્વત્ર તે બંધનમાં છે. આ માત્ર પુસ્તકની શરૂઆત નથી, પણ આખા પુસ્તકનો સાર કહી શકાય. એ બતાવે છે કે હાલની સમાજ વ્યવસ્થામાં કંઈક ખોટું છે જે આપણી કુદરતી સ્વતંત્રતા છીનવી લે છે.
બરાબર. બીજું, જે સામાજિક કરારનું હાર્દ છે, દરેક વ્યક્તિ પોતાની જાતને અને પોતાની શક્તિને સામાન્ય ઈચ્છાના સર્વોચ્ચ નિર્વેશન હેઠળ મૂકે છે, અને બદલામાં આપણે દરેક સભ્યને સમગ્રના અવિભાજ્ય ભાગ તરીકે સ્વીકારીએ છીએ.
હા, આ બતાવે છે કે વ્યક્તિગત સમર્પણથી જ સામૂહિક સુરક્ષા અને ઓળખ મળે છે. આપણે સમાજનો ભાગ બનીએ છીએ અને સમાજ આપણો એક પારસ્પરિક સંબંધ છે.
ત્રીજું, પેલું વિવાદાસ્પદ પણ મહત્વનું વાક્ય, જે કોઈ સામાન્ય ઈચ્છાનું પાલન કરવાનો ઇનકાર કરશે તેને સમગ્ર શરીર એટલે કે સમાજ દ્વારા તેમ કરવા માટે મજબૂર કરવામાં આવશે, જેનો અર્થ બીજું કંઈ નહીં પણ એ છે કે તેને મુક્ત થવા માટે દબાણ કરવામાં આવશે.
આ ફરી યાદ અપાવે છે કે સ્વતંત્રતા જવાબદારી વગર નથી, અને સાચી મુક્તિ સ્વશિસ્ત અને સહિયારા નિયમોના પાલનમાં રહેલી છે, રૂસોના મતે.
અને ચોથું, સ્વતંત્રતાના મૂલ્ય પર ભાર મૂકતું વાક્ય, સ્વતંત્રતાનો ત્યાગ કરવો એટલે માણસ હોવાનો ત્યાગ કરવો. રૂસો માટે સ્વતંત્રતા એ માનવ હોવાની મૂળભૂત શરત છે, એને વેચી કે છોડી ન શકાય. આ દરેક પ્રકારના જુલમી શાસન સામેનો નૈતિક પડકાર છે.
બહુ સુંદર રીતે કહ્યું. હવે આ બધા વિચારો કદાચ થોડા ભારે લાગે, પણ એની વાસ્તવિક જીવનમાં ઉપયોગીતા શું છે?
હા, એ મહત્વનું છે. એક તો મને લાગે છે કે તે આપણને આધુનિક રાજકારણને સમજવાની એક ચાવી આપે છે. આપણે સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવી શકીએ. શું તે ખરેખર સામાન્ય ઈચ્છા દર્શાવે છે કે પછી કોઈ ખાસ જૂથના હિતો સાચવે છે?
બરાબર. અને એ આપણને માત્ર મત આપવા પૂરતા નહીં, પણ સક્રિય નાગરિક બનવા પ્રેરે છે. લોકમત હોય, નાગરિક સભાઓ હોય કે પછી સ્થાનિક મુદ્દાઓમાં ભાગીદારી હોય.
અને આ સિદ્ધાંતો માત્ર દેશના સ્તરે જ નહીં, આપણા નાના સમુદાયોમાં પણ લાગુ પડે છે ને? આપણી સોસાયટી, આપણું કાર્યસ્થળ, કોઈ ક્લબ.
ચોક્કસ. ત્યાં પણ નિર્ણયો કેવી રીતે લેવાય છે, શું બધા સભ્યોની ભાગીદારી છે, શું નિર્ણયો સહિયારા હિતમાં છે, રૂસોના વિચારો આપણને વધુ સારા અને ન્યાયી સમુદાયો બનાવવામાં મદદ કરી શકે.
વ્યક્તિગત રીતે પણ મને લાગે છે કે આ પુસ્તક આપણને સ્વતંત્રતા અને જવાબદારી વિશે વિચારવા પ્રેરે છે. મારા માટે સ્વતંત્રતાનો અર્થ શું? બધું જ કરવાની છૂટ કે પછી મારી જવાબદારીઓ નિભાવવાની ક્ષમતા?
હા, અને પેલો મુક્ત થવા માટે મજબૂરવાળો વિચાર, કદાચ આપણને આપણા અંગત લક્ષ્યોમાં પણ શિસ્ત કેળવવા માટે પ્રોત્સાહિત કરી શકે, જેમ કે સ્વાસ્થ્ય માટે કસરત કરવી કે અભ્યાસ માટે મહેનત કરવી.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો પાઠ એ છે કે લોકશાહી કે લોકોનું શાસન એ કોઈ સ્થિર સિદ્ધિ નથી, એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે જેને જાળવી રાખવી પડે.
સાચી વાત. સત્તા હંમેશા કેન્દ્રિત થવાનો અને લોકો પાસેથી સરકી જવાનો પ્રયાસ કરે છે. એને રોકવા માટે નાગરિકોની સતત જાગૃતિ અને ભાગીદારી અનિવાર્ય છે. કાયદેસરતા લોકોમાંથી આવે છે એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ.
અને તમારા માટે કોઈ ખાસ શીખ?
મારા માટે સામાન્ય ઈચ્છાનો ખ્યાલ ખૂબ જ શક્તિશાળી છે અને સાથે સાથે પડકારજનક પણ છે. શું આપણે ખરેખર આપણા અંગત સ્વાર્થ અને પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને સમગ્ર સમાજના ભલા માટે વિચારી શકીએ છીએ?
એ મુશ્કેલ તો છે.
હા, મુશ્કેલ છે, પણ રૂસોનો આ આદર્શ આપણને એ દિશામાં પ્રયત્ન કરવા માટે ચોક્કસપણે પ્રેરે છે, એક ધ્યેય આપે છે.
અને આ જ વિચાર સાથે શ્રોતાઓ માટે એક અંતિમ પ્રશ્ન છોડી જઈએ. આજના આટલા મોટા, જટિલ અને વિવિધતાથી ભરેલા સમાજોમાં શું રૂસોની સામાન્ય ઈચ્છા જેવી કોઈ વસ્તુ ખરેખર શોધી શકાય? કે પછી તે માત્ર એક સુંદર આદર્શ છે જે આપણને વધુ સારા નાગરિક બનવા અને વધુ ન્યાયી સમાજ રચવા માટે હંમેશા પ્રેરણા આપતો રહેશે? આના પર વિચાર કરવા જેવો છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.